એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણે એક એવા ક્લાસિક, આમ કહીએ તો પાયાના પુસ્તકની ઊંડી વાત કરવાના છીએ, જેણે ખરું ને સદીઓથી નૈતિકતા વિશે આપણા વિચારોને ઘડ્યા છે. જ્હોન સ્ટુઅર્ટ મિલનું ઉપયોગિતાવાદ.
નમસ્કાર. અને હા, આ પુસ્તક આજે પણ એમ કહીએ તો એટલું જ મહત્વનું છે, કારણ કે એ એકદમ મૂળભૂત સવાલ ઉઠાવે છે. આપણે જે કંઈ કરીએ છીએ એમાંથી શું સાચું અને શું ખોટું, એનો આધાર શું હોઈ શકે? કોઈ પરંપરા, કોઈ ઉપરથી આવેલો આદેશ, કે પછી કંઈક તદ્દન જુદું જ?
બરાબર. અને ખાસ કરીને આજના સમયમાં ને, જ્યાં આપણા એક એક નિર્ણયની અસર કેટલા બધા લોકો પર પડતી હોય છે, ભલે ને એ આપણું અંગત જીવન હોય કે આપણા કામકાજના નિર્ણયો હોય કે પછી મોટી જાહેર નીતિઓની વાત હોય, મિલ આપણને અહીં એક શું કહેવાય, તાર્કિક, માનવ કેન્દ્રિત માળખું આપવાનો પ્રયાસ કરે છે.
હા, એમનો મુખ્ય ભાર પરિણામો પર છે. એમનો હેતુ જ એ હતો કે એક એવી નૈતિક પ્રણાલી વિકસાવવી જે ખરેખર કામ લાગે, જે વાસ્તવિક દુનિયામાં લોકોનું ભલું કરવામાં મદદરૂપ થાય. તો ચાલો આ પ્રભાવશાળી વિચારક અને એમના મુખ્ય વિચારોને થોડા વધુ નજીકથી સમજીએ.
ચોક્કસ. તો શરૂઆત કરીએ લેખકથી જ. જ્હોન સ્ટુઅર્ટ મિલ 1806-1873 કોણ હતા આ વ્યક્તિત્વ? આમ તો નામ ઘણું જાણીતું છે, પણ
હા, જાણીતું તો છે જ. તેઓ 19મી સદીના બ્રિટનના એક અત્યંત અત્યંત પ્રભાવશાળી બૌદ્ધિક હતા. એટલે કે એ માત્ર ફિલોસોફર જ નહતા, પણ એક કુશળ રાજકીય અર્થશાસ્ત્રી પણ હતા. બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં મોટા અધિકારી પણ હતા અને સંસદ સભ્ય પણ રહી ચૂક્યા હતા. ઉદારવાદના ઇતિહાસમાં એમનું સ્થાન બહુ મોટું ગણાય છે.
પણ આટલા બધા ક્ષેત્રોમાં જે સક્રિય હોય, એ વ્યક્તિ ઉપયોગિતાવાદ જેવા નૈતિક સિદ્ધાંત પર લખવા માટે કેવી રીતે પ્રેરાયા હશે? એમની એવી તે શું ખાસ વાત હતી?
એમની ખાસ વાત ખબર છે, એ એમના ઉછેરમાં અને પછીના અનુભવોમાં છે. એમના પિતા જેમ્સ મિલ એ પોતે જેરેમી બેન્થમના નજીકના સાથી હતા, અને બેન્થમ તો આધુનિક ઉપયોગિતાવાદના પ્રણેતા ગણાય. એટલે એમના પિતાએ જ્હોનને નાનપણથી જ એટલું કડક, એટલું બૌદ્ધિક શિક્ષણ આપ્યું, જાણે એમને ઉપયોગિતાવાદના વારસદાર બનાવવા માટે જ તૈયાર કરાતા હોય.
ઓ, એટલે એમ કે એમને તૈયાર જ આ વિચારધારા માટે કરવામાં આવ્યા હતા.
હા, લગભગ એવું જ. પણ પછી એક મોટો, બહુ મોટો વળાંક આવ્યો. 20 વર્ષની ઉંમરે એ ગંભીર માનસિક અને ભાવનાત્મક સંકટમાંથી પસાર થયા. એમને અંદરથી એવું લાગ્યું કે એમને જે શીખવવામાં આવ્યું છે, પેલો શુદ્ધ તર્ક અને વિશ્લેષણ પર આધારિત ઉપયોગિતાવાદ, એ શું કહેવાય, ખૂબ શુષ્ક છે, ભાવનાહીન છે, અધૂરો છે. એમાં કળા, કવિતા, લાગણીઓ, માણસાઈની ઉષ્મા, એ બધા માટે જાણે કોઈ જગ્યા જ નહોતી.
અચ્છા, આ તો ખરેખર રસપ્રદ વાત છે. તો આ સંકટે એમના વિચારોને કેવી રીતે બદલ્યા? એમાંથી એ બહાર કેવી રીતે આવ્યા?
એ સંકટ એમના માટે એક રીતે તો આશીર્વાદરૂપ સાબિત થયું. એમણે પછી રોમાન્ટિક વિચારકોને વાંચ્યા, વર્ડ્સવર્થ જેવા કવિઓને વાંચ્યા, કળા અને કવિતાનું મહત્ત્વ સમજાયું. એમને ખ્યાલ આવ્યો કે માનવ સુખ એ કંઈ માત્ર સરવાળા બાદબાકીનો વિષય નથી. બસ આ અનુભવે જ એમને ઉપયોગિતાવાદને વધુ ઊંડો, વધુ માનવીય અને વધુ વાસ્તવિક બનાવવાની પ્રેરણા આપી. એટલે જ એ માત્ર બેન્થમના અનુયાયી ન રહ્યા, પણ ઉપયોગિતાવાદના સુધારક બન્યા. એમના બીજા જે મહત્વના પુસ્તકો છે, જેમ કે ઓન લિબર્ટી કે ધ સબ્જેક્શન ઓફ વિમેન, એમાં એમના આ સુધારેલા વધુ માનવીય ઉપયોગિતાવાદની છાપ સ્પષ્ટ દેખાય છે.
સમજાઈ ગયું. બહુ રસપ્રદ પૃષ્ઠભૂમિ છે. તો હવે સીધા પુસ્તક પર આવીએ. ઉપયોગિતાવાદનો મુખ્ય સંદેશ શું છે, જો એકદમ સરળ શબ્દોમાં કહેવું હોય તો?
પુસ્તકનો હાર્દ છે મહત્તમ સુખનો સિદ્ધાંત, એટલે કે ગ્રેટેસ્ટ હેપીનેસ પ્રિન્સિપલ. મૂળ વાત એટલી જ કે જે કાર્યો વધુમાં વધુ લોકો માટે વધુમાં વધુ સુખ, અને સુખ એટલે શું, તો કે આનંદ અને પીડાનો અભાવ પેદા કરે, તે નૈતિક રીતે યોગ્ય ગણાય.
એટલે જે કામથી વધારે લોકોને ફાયદો થાય, ખુશી મળે, એ સાચું?
બરાબર. એને જે કાર્યોથી દુઃખ વધે, પીડા વધે, તે ખોટા.
તો આનો અર્થ એ થયો કે કોઈ પણ નિર્ણય લેતી વખતે એના પરિણામો જોવાના, કોને ફાયદો થાય છે, કોને નુકસાન થાય છે, કેટલો થાય છે.
હા, બિલકુલ. મિલનો મુખ્ય ઉદ્દેશ જ એ હતો કે નૈતિકતાને કોઈ પેલી રહસ્યમય અમૂર્ત વાતો કે પછી ખાલી પરંપરાઓમાંથી બહાર કાઢવી, એને એક વ્યવહારિક, વાસ્તવિક અને માનવ કેન્દ્રિત પાયો આપવો. કોઈ પણ કાયદો હોય, કોઈ નીતિ હોય કે કોઈ વ્યક્તિનું કાર્ય હોય, એ સારું છે કે ખરાબ એનો ફેસલો એનાથી થતા કુલ સુખ કે દુઃખના આધારે જ થવો જોઈએ.
હા, પણ આ વિચાર તો કદાચ બેન્થેમે પણ આપ્યો હતો, તો મિલે એમાં શું નવું ઉમેર્યું? એમનું મુખ્ય યોગદાન શું ગણાય આ પુસ્તકમાં?
એમનું મુખ્ય યોગદાન એ હતું કે એમણે ઉપયોગિતાવાદ સામે જે ગંભીર વાંધાઓ ઉઠાવવામાં આવ્યા હતા, ટીકાઓ થઈ હતી, એનો ખૂબ જ અસરકારક રીતે સામનો કર્યો અને એમ કરીને સિદ્ધાંતને વધુ મજબૂત, વધુ સ્વીકાર્ય બનાવ્યો. દાખલા તરીકે લોકો એમ કહેતા કે આ તો ડુક્કરનો સિદ્ધાંત છે, જાણે માણસ અને પશુમાં કોઈ ફેર જ નહીં.
હા, આ હે ટીકા તો બહુ જાણીતી છે.
બરાબર. બીજો મોટો વાંધો એ હતો કે આ સિદ્ધાંત તો ક્યારેક અન્યાયને પણ યોગ્ય ઠેરવી શકે. તો મિલે આ બધા મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક વિચાર કર્યો અને ખૂબ જ મહત્વપૂર્ણ સ્પષ્ટતાઓ આપી.
જેમ કે પેલું ઉચ્ચ અને નિમ્ન આનંદનો ભેદ જેની વાત તમે કરી હતી.
હા, એ એમનો સૌથી મહત્વનો સુધારો કહી શકાય. અને બીજું, એમણે એ પણ સાબિત કરવાનો પ્રયત્ન કર્યો કે ન્યાય એ ઉપયોગિતાનો વિરોધી નથી, પણ હકીકતમાં તો એનો જ એક અનિવાર્ય અને કદાચ સૌથી ઊંચો ભાગ છે. આ બધું કરીને એમણે ઉપયોગિતાવાદને એક વધુ સંપૂર્ણ અને શું કહેવાય, વધુ ઠોસ નૈતિક સિદ્ધાંત બનાવ્યો.
સરસ. ચાલો તો હવે આ મુખ્ય વિચારોમાં થોડા વધારે ઊંડા ઉતરીએ. શરૂઆત કરીએ પેલા મૂળ સિદ્ધાંતથી અને એની સામે જે સૌથી મોટી ટીકા હતી, પેલી ડુક્કરની ફિલોસોફીવાળી.
ચોક્કસ. તો મિલ પુસ્તકની શરૂઆતમાં જ કહે છે કે ભાઈ, નૈતિકતાનો કોઈ એક સર્વસ્વીકૃત પાયાનો સિદ્ધાંત તો હોવો જોઈએ ને, અને એ સિદ્ધાંત એટલે ઉપયોગિતાનો સિદ્ધાંત. જે ક્રિયાઓ સુખ વધારે તે સાચી, જે દુઃખ વધારે તે ખોટી. સુખ એટલે આનંદ અને પીડાનો અભાવ. પણ જેવી આ વાત કરી, તરત જ લોકોએ વાંધો ઉઠાવ્યો.
હા, કે આ તો માણસને પશુની કક્ષામાં મૂકી દેવા જેવું થયું. શું જીવનનો હેતુ ખાલી ખાવું પીવું મજા કરવી એટલો જ છે જેમ પ્રાણીઓ કરે છે? આ તો સાવ
ડુક્કરને લાયક ફિલસૂફી. બરાબર, આ જ શબ્દો વપરાયા હતા. હવે મિલે આનો જે જવાબ આપ્યો એ બહુ જ મહત્વનો છે. એમણે એક ક્રાંતિકારી કહી શકાય એવો ભેદ રજૂ કર્યો, ઉચ્ચ વિરુદ્ધ નિમ્ન આનંદ.
હાયર વર્સિસ લોઅર પ્લેઝર્સ.
અચ્છા. એમણે કહ્યું કે જુઓ, બધા આનંદ કંઈ સરખા નથી હોતા. ગુણવત્તાની દ્રષ્ટિએ એમાં ફરક હોય છે. અમુક આનંદ શારીરિક હોય છે, જેમ કે ખાવું પીવું, આરામ કરવો. આ જરૂરી છે, પણ એ નિમ્ન કક્ષાનો આનંદ છે. જ્યારે અમુક આનંદ એવા છે જે આપણી ઉચ્ચ માનવીય ક્ષમતાઓ સાથે જોડાયેલા છે, જેમ કે બુદ્ધિનો ઉપયોગ કરવો, કળા માણવી, નૈતિક કાર્ય કરવું, બીજા સાથેના સારા સંબંધોમાંથી મળતો આનંદ.
જેમ કે પુસ્તક વાંચવું, કે કોઈની મદદ કરવી, કે કોઈ સુંદર સંગીત સાંભળવું.
બરાબર. આ બધા ઉચ્ચ પ્રકારના આનંદ છે. મિલ કહે છે કે આ આનંદ ગુણાત્મક રીતે પેલા શારીરિક આનંદ કરતાં ચઢિયાતા છે, કારણ કે માણસ પાસે આ ઉચ્ચ ક્ષમતાઓ છે જે પશુઓ પાસે નથી.
પણ આ કોણ નક્કી કરે કે કયો આનંદ ઉચ્ચ અને કયો નિમ્ન? એ તો વ્યક્તિગત પસંદગી ના હોઈ શકે.
ના, મિલ એના માટે પણ એક કસોટી આપે છે. એ કહે છે કે જે વ્યક્તિએ બંને પ્રકારના આનંદનો પૂરતો અનુભવ કર્યો હોય, એટલે કે જે સક્ષમ નિર્ણાયક હોય, એને પૂછો. એ હંમેશા ઉચ્ચ આનંદને જ પસંદ કરશે, ભલે એ ઉચ્ચ આનંદ સાથે થોડી તકલીફ, થોડો અસંતોષ જોડાયેલો કેમ ન હોય.
ઓકે.
અહીં જ એમનું પેલું પ્રખ્યાત વાક્ય આવે છે, જેનો સાર એવો છે કે એક અસંતુષ્ટ માનવી હોવું એ સંતુષ્ટ ડુક્કર હોવા કરતાં વધુ સારું છે. એક અસંતુષ્ટ સોક્રેટિસ હોવું એ સંતુષ્ટ મૂર્ખ હોવા કરતાં વધુ સારું છે. કેમ? કારણ કે ઉચ્ચ આનંદ આપણી માનવીય ગરિમા, આપણી ઊંચી ક્ષમતાઓને સંતોષે છે. એમાં એક અલગ જ પ્રકારની ગુણવત્તા છે.
બરાબર. આ વાત તો ગળે ઉતરે એવી છે. પણ પછી બીજો એક પ્રશ્ન ઊભો થાય. શું આપણે હંમેશા દરેક નાની મોટી વાતમાં આખી દુનિયાના સુખનો જ વિચાર કરવાનો? આ તો બહુ શું કહેવાય, અઘરું નથી? રોજબરોજના જીવનમાં આ શક્ય છે?
સારો પ્રશ્ન છે. અને મિલ અહીંયા બહુ સ્પષ્ટતા કરે છે. એ કહે છે કે જુઓ, મહત્તમ સુખનો સિદ્ધાંત એ નૈતિકતાનું ધોરણ છે, સ્ટેન્ડર્ડ ઓફ મોરાલિટી. પણ એ જરૂરી નથી કે દરેક કાર્ય પાછળનો હેતુ આખી દુનિયાનું ભલું કરવાનો જ હોય.
અચ્છા, એટલી બે અલગ વસ્તુ છે.
હા, મોટાભાગના કાર્યો તો આપણે આપણા નજીકના લોકો માટે, આપણી આસપાસના લોકો માટે જ કરીએ છીએ, અને જ્યાં સુધી એનાથી બીજા કોઈના મૂળભૂત અધિકારોને નુકસાન ન થતું હોય ત્યાં સુધી એ બરાબર છે. ઉપયોગિતાવાદ આપણને કોઈ ઠંડા કે લાગણીહીન રોબોટ બનવાનો નથી કહેતો. ઉલટું, એ સારા ચરિત્ર અને સદ્ગુણોનું મહત્ત્વ સ્વીકારે છે, કારણ કે લાંબા ગાળે સદ્ગુણી સમાજ જ વધુ સુખી હોય છે.
ઓકે, આ સ્પષ્ટતા મહત્ત્વની છે. તો આ તો થઈ સિદ્ધાંતની વાત. પણ હવે મૂળ સવાલ, આપણે એનું પાલન શા માટે કરીએ? આપણને શું પ્રેરે છે આ સિદ્ધાંત પ્રમાણે ચાલવા માટે?
આ પ્રેરણાનો પ્રશ્ન ક્વેશ્ચન ઓફ મોટિવેશન છે. મિલ એનો જવાબ પ્રકરણ 3માં આપે છે, જેને એ મંજૂરી કહે છે. એટલે કે કઈ બાબતો આપણને નૈતિક નિયમો પાળવા માટે દબાણ કરે છે અથવા પ્રેરે છે. એક તો છે બાહ્ય મંજૂરીઓ.
એટલે
સમાજનો ડર, લોકો શું કહેશે એની ભીખ, કાયદાની સજાનો ભય, અથવા તો કોઈ ધાર્મિક માન્યતા હોય તો ઈશ્વર તરફથી સજાનો ડર કે પુરસ્કારની આશા. આ બધું બહારથી આવે છે. આ તો દેખીતું છે.
હા, એ તો સમજાય એવું છે. પણ એનાથી વધુ મહત્વનું કઈ છે?
હા, એનાથી વધુ મૂળભૂત અને મહત્વની છે આંતરિક મંજૂરી, ઇન્ટરનલ સેન્કશન. આ એટલે આપણો અંતરાત્મા, આપણી અંદરનો અવાજ. જ્યારે આપણે કોઈ ખોટું કામ કરીએ કે આપણી ફરજ ચૂકી જઈએ, ત્યારે જે અંદરથી ડંખ લાગે છે, જે અપરાધભાવ કે દુઃખ થાય છે, એ જ આ આંતરિક મંજૂરી છે.
અંતરાત્મા.
મિલ કહે છે કે આ કોઈ રહસ્યમય શક્તિ નથી, એ આપણી અંદર વિકસેલી સામાજિક ભાવનાઓનું પરિણામ છે. માણસ મૂળભૂત રીતે એક સામાજિક પ્રાણી છે. આપણને બીજા લોકો સાથે જોડાયેલા રહેવાની, એમની સાથે એકતા અનુભવવાની, એમના સુખ દુઃખમાં સહાનુભૂતિ રાખવાની એક કુદરતી વૃત્તિ હોય છે. જેમ જેમ સમાજ અને સંસ્કૃતિનો વિકાસ થાય છે, તેમ તેમ આ ભાવના વધુ મજબૂત બને છે અને આપણને બીજાના હિતોનો વિચાર કરવા પ્રેરે છે. આ જ અંતરાત્માનો પાયો છે.
અચ્છા, અને પેલો મુદ્દો કે સુખ જ અંતિમ ધ્યેય છે, એ વાતને મિલ કેવી રીતે સાબિત કરે છે? કારણ કે આ તો મોટી વાત છે.
હા, આ એક અઘરો દાર્શનિક પડકાર છે. મિલ પોતે સ્વીકારે છે કે અંતિમ ધ્યેયોની કોઈ સીધી ગાણિતિક સાબિતી ન આપી શકાય, પણ એ એક બહુ જ વ્યવહારુ અને શું કહેવાય, અનુભવ આધારિત દલીલ આપે છે.
કઈ રીતે?
એ એક સામ્યતા, એનાલોજી વાપરે છે. એ કહે છે કે જેમ કોઈ વસ્તુ દ્રશ્યમાન હોય, વિઝિબલ હોય, એનો એકમાત્ર પુરાવો એ છે કે લોકો એને ખરેખર જુએ છે.
બરાબર.
હા, હવે તમે જુઓ, દુનિયામાં દરેક વ્યક્તિ પોતાના સુખની તો ઈચ્છા રાખે જ છે. કોઈ એવું કહેશે કે મારે દુઃખી થવું છે? નહીં.
બરાબર, કોઈ નહીં કહે.
તો જો દરેક વ્યક્તિનું સુખ એ વ્યક્તિ માટે સારું છે, તો પછી બધા લોકોનું કુલ સુખ એ આખા સમાજ માટે સારું ગણાય. આ એમની મૂળ દલીલ છે.
પણ અહીં એક સવાલ થાય, શું લોકો ફક્ત ને ફક્ત સુખ જ ઈચ્છે છે? ઘણા લોકો પૈસા પાછળ દોડે છે, સત્તા પાછળ દોડે છે, અમુક લોકો સદ્ગુણી બનવા માંગે છે, આ બધાનું શું?
હા, સારો મુદ્દો છે. મિલ આનો પણ જવાબ આપે છે. એ કહે છે કે આ બધી વસ્તુઓ, પૈસા, સત્તા, નામ, સદ્ગુણ, શરૂઆતમાં લોકો એટલા માટે ઈચ્છે છે કારણ કે એમને લાગે છે કે એનાથી સુખ મળશે. એટલે કે એ સુખ મેળવવાના સાધન, મીન્સ ટુ હેપીનેસ તરીકે શરૂ થાય છે.
ઓકે.
પણ પછી ધીરે ધીરે આદત પડવાથી અથવા સંગતથી એ વસ્તુઓ પોતે જ સુખનો એક ભાગ બની જાય છે. દાખલા તરીકે, જે વ્યક્તિ ખરેખર સદ્ગુણી છે, એના માટે સદ્ગુણી હોવું એ ફક્ત સુખનું સાધન નથી, પણ સદ્ગુણી હોવામાં જ એને આનંદ મળે છે. એ એને સુખનો જ એક અભિન્ન હિસ્સો બની જાય છે. એ જ રીતે પૈસાના લોભી માણસ, એના માટે પૈસો ભેગો કરવો જ સુખ બની જાય છે. એટલે અંતે તો મિલ મુજબ બધી ઈચ્છાઓ કાં તો સુખ માટે હોય છે અથવા તો એવી કોઈ વસ્તુ માટે હોય છે જે સુખનો ભાગ બની ગઈ હોય.
આ થોડું જટિલ છે પણ તર્કબદ્ધ લાગે છે. હવે આવીએ સૌથી મોટા અને કદાચ સૌથી અઘરા પડકાર પર, ન્યાય. ઉપયોગિતાવાદ પર સૌથી મોટો આરોપ એ જ લાગે છે કે એ બહુમતીના સુખ માટે ક્યારેક અન્યાયને, જેમ કે કોઈ એક નિર્દોષ વ્યક્તિને સજા આપવા જેવી વાતને યોગ્ય ઠેરવી શકે છે. આ વાત તો કોઈના ગળે ન ઉતરે.
બિલકુલ નહીં ઉતરે. અને મિલ પણ આ વાંધાને અત્યંત ગંભીરતાથી લે છે. એટલે જ એમણે આ પુસ્તકનું આખું છેલ્લું અને સૌથી લાંબુ પ્રકરણ પ્રકરણ 5 ફક્ત ન્યાય અને ઉપયોગિતાના સંબંધ પર જ લખ્યું છે. અને એમનો જવાબ ખૂબ જ ઊંડો અને મહત્વનો છે. એ કહે છે કે ન્યાય એ ઉપયોગિતાનો વિરોધી નથી, પણ હકીકતમાં એ ઉપયોગિતાનું સર્વોચ્ચ સ્વરૂપ છે.
સર્વોચ્ચ સ્વરૂપ એ કેવી રીતે? આ થોડું સમજાવશો?
હા, મિલ પહેલા તો ન્યાયની વિભાવનાનું વિશ્લેષણ કરે છે, એના જુદા જુદા અર્થો શું છે. કાનૂની અધિકારો, નૈતિક અધિકારો, યોગ્યતા મુજબ વર્તન, વચન પાળવું, નિષ્પક્ષતા, સમાનતા, આ બધામાં સામાન્ય શું છે. એમનું તારણ એ છે કે ન્યાયનો મૂળભૂત સંબંધ એવા નૈતિક નિયમો સાથે છે જે આપણી સુરક્ષા, સિક્યોરિટીનું રક્ષણ કરે છે.
સુરક્ષા એટલે કે જાનમાલની સુરક્ષા?
હા, જીવન અને સંપત્તિની સુરક્ષા, આપણા અધિકારોનું રક્ષણ, કરાર પાલન, કોઈ આપણી સાથે છેતરપિંડી ન કરે એની ખાતરી, નિષ્પક્ષ વ્યવહાર. મિલ કહે છે કે આ સુરક્ષા એ માનવ સુખાકારી માટે સૌથી પાયાની, સૌથી મૂળભૂત જરૂરિયાત છે. એના વગર તો બીજું કોઈ સુખ, કોઈ વિકાસ શક્ય જ નથી. જો સમાજમાં સુરક્ષા જ ન હોય તો કોઈ શાંતિથી જીવી શકે, કોઈ કામ કરી શકે?
ના, બિલકુલ નહીં.
વાહ, એટલે ન્યાયના જે નિયમો છે, જેમ કે કોઈ નિર્દોષને સજા ન કરવી, કોઈના અધિકારો છીનવી ન લેવા, વચન પાળવું, નિષ્પક્ષ રહેવું, એ નિયમોનું પાલન કરવું એ લાંબા ગાળે સમાજના મહત્તમ સુખ માટે અનિવાર્ય છે. કદાચ કોઈ એકાદ કિસ્સામાં એવું લાગે કે નિયમ તોડવાથી વધુ લોકોને તાત્કાલિક ફાયદો થશે, પણ મિલ કહે છે કે એવું કરવાથી સમાજનો જે પાયો છે, વિશ્વાસ અને સુરક્ષા, એ જ તૂટી જાય છે. અને એનાથી લાંબા ગાળે જે નુકસાન થાય છે, જે દુઃખ પેદા થાય છે, એ પહેલાં ટૂંકા ગાળાના ફાયદા કરતાં ઘણું વધારે હોય છે. એટલે ન્યાયના નિયમો એ કોઈ અલગ ચીજ નથી, પણ એ એવી સામાજિક ઉપયોગિતાઓ, સોશિયલ યુટિલિટીઝ છે, જે બીજી બધી ઉપયોગિતાઓ કરતાં એટલી બધી મહત્વની છે કે એમને આપણે નિરપેક્ષ જેવી ગણીએ છીએ.
વાહ, આ તો ખરેખર બહુ જ ઊંડો અને સચોટ વિચાર લાગે છે. ન્યાયને ઉપયોગિતા સાથે જોડવાની આ રીત ખરેખર પ્રભાવશાળી છે. તો આ સમગ્ર ચર્ચા પરથી આપણે કયા મુખ્ય સંદેશાઓ તારવી શકીએ જે આજે પણ આપણને જીવનમાં અને સમાજ વિશે વિચારવામાં ઉપયોગી થઈ શકે?
ઘણા મુદ્દાઓ છે, પણ મુખ્યત્વે પહેલું તો એ કે મહત્તમ સુખનો સિદ્ધાંત એક વ્યવહારિક માર્ગદર્શક તરીકે આપણા કાર્યો અને આપણી નીતિઓનું મૂલ્યાંકન એના વાસ્તવિક પરિણામોના આધારે કરવું જોઈએ. શું એનાથી ખરેખર વધુ લોકોનું લાંબા ગાળે ભલું થાય છે? આ આપણને રોજિંદા નાના મોટા નિર્ણયોથી માંડીને મોટી સામાજિક નીતિઓ સુધી વિચારવાની ચોક્કસ દિશા આપે છે.
બરાબર. બીજું?
બીજું પેલો સુખની ગુણવત્તાનો ભેદ, એટલે કે માત્ર ભૌતિક સુખ કે ટૂંકા ગાળાની મજા જ પૂરતી નથી. જે આનંદ આપણી બૌદ્ધિક, ભાવનાત્મક અને નૈતિક ક્ષમતાઓનો વિકાસ કરે એ વધુ મૂલ્યવાન છે. આજના સમયમાં જ્યારે કદાચ ભૌતિકવાદ થોડો હાવી થઈ રહ્યો હોય, ત્યારે શિક્ષણ, કળા, સારા માનવીય સંબંધો અને ચારિત્ર્ય નિર્માણનું મહત્ત્વ યાદ રાખવું ખૂબ જરૂરી છે.
સાચી વાત છે. આ મુદ્દો આજે પણ એટલો જ પ્રસ્તુત છે.
ત્રીજું, નિષ્પક્ષતા અને વ્યાપક કલ્યાણનો વિચાર. ઉપયોગિતાવાદ કહે છે કે નિર્ણય લેતી વખતે આપણે ફક્ત પોતાના કે પોતાના નજીકના જૂથના હિતનો જ નહીં, પણ જેટલા પણ લોકો પ્રભાવિત થવાના છે એ બધાના સુખનો સમાન રીતે વિચાર કરવો જોઈએ. જાણે આપણે એક નિષ્પક્ષ અને પરોપકારી દર્શક હોઈએ. આ આપણને સંકુચિત સ્વાર્થમાંથી બહાર કાઢીને વધુ મોટા સમાજ, રાષ્ટ્ર અને કદાચ વિશ્વના કલ્યાણ વિશે વિચારવા પ્રેરે છે.
અને ચોથું, જે હમણાં જ આપણે ચર્ચા કરી, ન્યાય એ સમાજનો પાયો છે. કાયદાનું શાસન, દરેકના અધિકારોનું રક્ષણ અને નિષ્પક્ષતા, આ બધું લાંબા ગાળાની સામાજિક સુખાકારી અને સ્થિરતા માટે અનિવાર્ય છે. એ કોઈ વૈકલ્પિક શણગાર નથી, પણ સમાજની સુરક્ષા અને પ્રગતિ માટેની મુખ્ય જરૂરિયાત છે. આ વાત ખાસ કરીને આપણા દેશના સંદર્ભમાં પણ બહુ મહત્વની છે.
ચોક્કસ. અને આ પુસ્તકમાં કેટલાક એવા વિચારો છે જે ટૂંકમાં પણ ઘણું બધું કહી જાય છે, નહીં? યાદ રહી જાય એવા?
હા, બિલકુલ. એવા કેટલાક યાદગાર વિચારો કે પંક્તિઓ કઈ છે જે આપણને આ પુસ્તકનો સાર આપે?
એક તો પેલી મૂળ વ્યાખ્યા જ, કોઈ પણ કાર્ય એટલા પ્રમાણમાં સાચું છે જેટલા પ્રમાણમાં તે સુખને પ્રોત્સાહન આપે છે અને એટલા પ્રમાણમાં ખોટું છે જેટલા પ્રમાણમાં તે દુઃખ ઉત્પન્ન કરે છે. આ એકદમ સ્પષ્ટ રીતે પરિણામો પર ભાર મૂકે છે.
હા, અને બીજું પેલું ઉચ્ચ આનંદવાળું, જે ખરેખર વિચારતા કરી દે એવું છે. એક અસંતુષ્ટ પણ વિચારશીલ માનવી હોવું એ સંતુષ્ટ ડુક્કર હોવા કરતાં વધુ સારું છે. આ સીધું આપણી માનવીય ગરિમા અને આપણી ઉચ્ચ ક્ષમતાઓની વાત કરે છે.
બરાબર. અને ન્યાય વિશે પેલી વાત, ન્યાય એ નૈતિક નિયમોના એવા ચોક્કસ વર્ગોનું નામ છે જે માનવ સુખાકારી માટે અનિવાર્ય છે અને તેથી તે અન્ય કોઈપણ માર્ગદર્શક સિદ્ધાંતો કરતાં વધુ નિરપેક્ષ જવાબદારીના છે. આ વાક્ય ન્યાય અને ઉપયોગિતાના સંબંધને બહુ સરસ રીતે સ્પષ્ટ કરે છે કે ન્યાય એ ઉપયોગિતાનો જ સૌથી મહત્વનો ભાગ છે, એની સુરક્ષા માટે જરૂરી છે.
સરસ. આ બધા બહુ માર્મિક વિચારો છે. તો હવે છેલ્લે એ વાત કરીએ કે આ બધા ગહન વિચારોને આપણે આપણા રોજિંદા જીવનમાં, વ્યવહારમાં કેવી રીતે ઉતારી શકીએ, એની કોઈ પ્રેક્ટિકલ એપ્લિકેશન શું હોઈ શકે?
હા, ચોક્કસપણે. વ્યક્તિગત સ્તરે જોઈએ તો જ્યારે આપણે કોઈ મોટો નિર્ણય લેતા હોઈએ, ધારો કે કારકિર્દી બદલવી છે કે કોઈ નવો સંબંધ બાંધવો છે કે આપણી જીવનશૈલીમાં કોઈ ફેરફાર કરવો છે, ત્યારે આપણે માત્ર ટૂંકા ગાળાના ફાયદા કે નુકસાનને બદલે એના લાંબા ગાળાના પરિણામો વિશે વિચારી શકીએ અને એમાં પણ એનાથી આપણને અને આપણી આસપાસના લોકોને કેવા પ્રકારનો આનંદ મળશે. શું એમાં પેલો ઉચ્ચ પ્રકારનો આનંદ, જેમ કે આત્મસંતોષ, કંઈક શીખવાનો આનંદ, બીજાને ઉપયોગી થવાનો આનંદ, એનો કેટલો હિસ્સો છે? આ વિચાર મદદરૂપ થઈ શકે.
એટલે કે માત્ર તત્કાળ લાભ નહીં પણ લાંબા ગાળાની સુખાકારી અને એની ગુણવત્તા પર ધ્યાન આપવું, અને સમાજ કે જાહેર નીતિઓના સ્તરે આનો શું ઉપયોગ?
જાહેર નીતિઓના ઘટતર અને મૂલ્યાંકનમાં તો ઉપયોગિતાવાદનો બહુ મોટો ફાળો રહ્યો છે. કોઈ પણ સરકારી યોજના હોય, કાયદો હોય કે નિયમ હોય, એનું મૂલ્યાંકન એનાથી સમાજ પર થતી કુલ અસરના આધારે કરી શકાય. શું એનાથી ખરેખર વધુ લોકોના જીવનમાં, ખાસ કરીને જે વંચિત છે એમના જીવનમાં સકારાત્મક ફેરફાર આવે છે? દાખલા તરીકે જાહેર આરોગ્યના કાર્યક્રમો, જેમ કે રસીકરણ, પર્યાવરણ સુરક્ષાના નિયમો, શિક્ષણ નીતિઓ, આ બધાનું મૂલ્યાંકન આ દ્રષ્ટિકોણથી થઈ શકે.
અને વ્યવસાયિક જગતમાં,
બિઝનેસ એથિક્સમાં? હા, ત્યાં પણ. પરંપરાગત રીતે એમ મનાતું કે કંપનીનો મુખ્ય હેતુ ફક્ત શેરહોલ્ડરોનો નફો વધારવાનો છે, પણ ઉપયોગિતાવાદી દ્રષ્ટિકોણ, ખાસ કરીને આધુનિક સ્ટેક હોલ્ડર થિયરી, એવું કહે છે કે કંપનીએ પોતાના નિર્ણયોની અસર ફક્ત શેરહોલ્ડર પર જ નહીં પણ બધા જ હિતધારકો, સ્ટેક હોલ્ડર્સ એટલે કે કર્મચારીઓ, ગ્રાહકો, સપ્લાયર્સ, સ્થાનિક સમુદાય, પર્યાવરણ, આ બધા પર શું પડશે એનો વિચાર કરવો જોઈએ અને બધાના કલ્યાણને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવા જોઈએ. એટલું જ નહીં, સામાજિક મુદ્દાઓ પર વિચારતી વખતે પણ આ ઉપયોગી છે. આજકાલ અસરકારક પરોપકાર નામની એક ચળવળ ચાલી રહી છે જેનો પાયો આ જ વિચાર છે કે આપણે આપણો સમય, શક્તિ અને પૈસા એવી રીતે વાપરવા જોઈએ જેથી દુનિયામાં વધુ સારું કામ થઈ શકે, વધુમાં વધુ લોકોનું ભલું થઈ શકે. એ પણ એક રીતે ઉપયોગિતાવાદી વિચાર જ છે.
બહુ સરસ. આ ચર્ચા ખરેખર ખૂબ જ રસપ્રદ અને આંખ ખોલનારી રહી. મારા માટે વ્યક્તિગત રીતે સૌથી મોટો આહા મોમેન્ટ એ હતો કે જે ન્યાય અને અધિકારોને આપણે ઘણીવાર પરિણામોથી વિપરીત, ક્યારેક તો વિરોધી પણ ગણીએ છીએ, તેને મિલ કેટલી સહેજતાથી અને તર્કબદ્ધ રીતે ઉપયોગિતાના સિદ્ધાંત સાથે જોડી દે છે અને એમ કરીને ન્યાયને વધુ મજબૂત પાયો પૂરો પાડે છે.
અને મારા માટે પેલો ઉચ્ચ અને નિમ્ન આનંદનો ભેદ, એ આજે પણ એટલો બધો સુસંગત લાગે છે, ખાસ કરીને આજના યુગમાં જ્યારે આપણી આસપાસ ત્વરિત સંતોષ, ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન અને સપાટી પરના મનોરંજનના એટલા બધા વિકલ્પો છે, ત્યારે મિલ આપણને જાણે યાદ અપાવે છે કે સાચું અને ટકાવનારું સુખ કદાચ બીજે ક્યાંક રહેલું છે, આપણી બૌદ્ધિક, નૈતિક અને ભાવનાત્મક વૃદ્ધિમાં, ઊંડાણભર્યા સંબંધોમાં અને કંઈક સાર્થક કરવામાં.
બરાબર. તો આજના આ મંથન પછી અમારા શ્રોતાઓ માટે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીએ. મિલના વિચારોના આધારે આપણે આપણા પોતાના સમુદાયમાં પ્રવર્તી કોઈ એક સામાન્ય સામાજિક પ્રથા અથવા નીતિનું પુનઃમૂલ્યાંકન કેવી રીતે કરી શકીએ, એ જોવાનો પ્રયાસ કરીએ કે શું તે ખરેખર સમાજની એકંદર સુખાકારીને મહત્તમ બનાવે છે કે કેમ, અને ખાસ કરીને શું તેમાં સુખના પહેલાં ઉચ્ચ સ્વરૂપો જેમ કે જ્ઞાન, ન્યાય, સહાનુભૂતિને યોગ્ય મહત્વ અપાય છે?
ખૂબ જ સરસ પ્રશ્ન છે, જરૂર વિચારવા જેવો. આશા રાખીએ કે આજની આ જ્ઞાનોગોષ્ઠી સૌને ઉપયોગી નીવડી હશે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.